जे परदोष लहई सहसाखी परहित घृत जिनके मन माखी। घीमा माख पड़े કે દૂધપાકની સરસ થાળી પીરસાઈ હોય એમાં એકાદ માખ પડે એટલે એને ફેંકી દઈએ લગભગ, એ દુર્જનનો સ્વભાવ છે। કે માણસ કોઈ પણ સારામાં સારું કામ હોય એને બગાડી નાખો અલકા સ્વભાવથી, અલકી વૃત્તિથી। કોઈ પણ વ્યક્તિનો સુખ એની આંખમાં કાંકરાની માફક ખૂંચે કે આ મારા કરતા આગળ આટલો બધો મોટો સુખી કેમ જઈ શકે આગળ। પરહિત ઘૃત, જેને પારકાનું હિત, કોઈ પણ વ્યક્તિનું હિત ઘી જેવું કિંમતી હોય એની એની જગ્યાએ માખની કિંમત કેટલી? અડચણ રૂપ જ નહીં, કચરા રૂપ જ નહીં। માણસ કચરા જેવું જીવન જીવતો હોય તે એનો સ્વભાવ સારામાં સારી કિંમતીમાં કિંમતી વસ્તુઓને બગાડી નાખવાનો। અલકું જીવન, બિલકુલ અલકટ જીવન। પરહિત ઘૃત, કોઈ પણ વ્યક્તિનું સામા માણસનું હિત થતું હોય એ દુર્જનની ને સેજ પણ સહન થાય જ નહીં। ઘૃત જિંદગી, મન જેનું મન છે ને માખ જેવું, માખ જેમાં પડે એને બગાડે એમ દુર્જનનું મન જેમાં બેઠું ને એને ખતમ કરી નાખે, એને બગાડી નાખે। તો જે પરદોષ લહઈ સહસાખી, આ માણસો કેવા હોય કે પારકાનો દોષ જોયા કરવો, દોષ જોયા કરવો, અને ન હોય તો પોતે દોષની માફક એની અંદર ઝૂકી નાખવું, ઝીકી નાખવું। કોઈ પણ તૈયાર થયેલી રસોઈમાં માખ પડે એટલે શું કરવાનું? એને નાખી દે, બગાડવાનું જ જેનું કામ છે। પોતાની આંખમાં તરત જ એને પારકાના ના હોય તો દોષ અંદર દોષ જ દેખાય। જે સદગુણને પણ દુર્ગુણ તરીકે જુએ, દરેકને કંઈક ને કંઈક આપતો હોય ઉદારતાથી, ભૂખ્યા તરસ્યાને જરૂરિયાત વાળાને, કે જોયો બહુ મોટો વેચ વેચ કરે છે, આપણને અનુભવ છે। કોઈ પણ એવી પરિસ્થિતિ હોય તો એમાં આપણે સંતરામ મંદિર મહી જ કૂદી પડે છે, માણસ તો બોલવાનું કૂદી પડ્યા એમ। હલો, ક્યાં કૂદી પડ્યા? જે પરદોષ, જે પરહિત ઘૃત જિનકે મન માખી, બસ ના હોય ત્યાંથી એ દોષ ઉભો કરવો અને એ સદગુણને પણ દોષ તરીકે જાહેર કરવો, એને એનો આનંદ આવતો હોય। તો તુલસીજી કહે છે કે આવા માણસો હોય અને બધાને, તે વખતનો સમાજ એવો હતો, વિદ્વાનો પંડિતો હતા, છતાંય તુલસીદાસજીને અડચણો ઉભી કરવા વાળા હતા। બહુ સારો માણસ વ્યવસ્થિત સફળ થતો હોય ને તો અમુક માણસો ગુંડાઓને મોકલે, જાઓ ગમે તેમ કરીને અને બદનામ કરી નાખો, ગંદુ કરો। જોયું ને આપણે, આખો દિવસ સુધી શાંતિથી ચાલ્યું, 8 વાગતા સુધી શાંતિ રહી, જોયું કે આ તો પૂરું થવા આવ્યું, આમાં સફળ થશે, એટલે માખની માફક ઝૂકી પડે અને તોફાન શરૂ કરી દીધું। ના હોય ત્યાંથી દોષ સુધી કાઢો, જે પરદોષ લહઈ ઉભો કરી નાખે, પોતાની રીતે ઉભો કરી નાખે સામાન્ય બદનામ કરવા માટે। તુલસીદાસજી કહે છે કે એવાને પહેલા હાચવી લો, નહીતર આપણું કામ બગાડશે, નિર્વિઘ્ને કામ પાર નહીં પડવા દે। તેજ કૃષાનું શેષ મહિષેષા તાપ એ અગ્નિ બીજાને બાળનાર છે, સૂકવી નાખનાર છે. અને અગ્નિ પણ કૃષાનું એ પણ રોષ ક્રોધ યમરાજ જેવો છે. એટલે તેજમાં અગ્નિમાં અને ક્રોધમાં એ ત્રણેય યમરાજ જેવા સ્વભાવ વાળા છે. ખતમ જ કરી નાખે ને બાળી નાખે છે. અને એને કહ્યું કે અઘ એટલે પાપ, અવગુણ રૂપી ધનમાં કુબેર જેવા જે ધની છે, જેની પાસે જેમની વૃદ્ધિ બધાના હિતને હિત છે, પણ એનો નાશ કરી નાખે. બધાના હિતનો નાશ કરી નાખે એ જેની અક્કલ પહોંચતી હોય અને પોતાની જાતને વધારે સફળ માનતો હોય કે હું કયો આગળ વધી ગયો. બીજાનું અહિત કરીને, બીજાને તોફાન કરી રંજાડીને જો સફળ થયા ને આપણે મોટા, આમ બીજાને માત્ર નુકસાન કરીને, અને જાણે કે કુંભકરણ સમ સોવત નહી કે, જાણે કે અમે કેવા સરસ ઊંઘીએ છીએ, 12 વાગે ઉઠીએ છીએ, ખાઈને પાછા હોય જઈએ છીએ, બહુ હોશિયારી મારતા હોય. કુંભકરણ સમ સોવત નીકે એટલે સરસ રીતે હું તો પોતાની જાતે જો કેવા અમે નિરાંતે આરામ કરીએ છીએ. પણ આ બધા જ પોતાના જીવનની અંદરના દુર્ગુણને પણ સદગુણ તરીકે સ્થાપિત કરી દે. આપણે તો લેશ શું વહેલા ઉઠીને કરવું છે, દુર્ગુણને સદગુણમાં ખપાવે અને સદગુણને દુર્ગુણની અંદર ખપાવી દે. આ છે દુરાચારી ને દુષ્ટ માણસ. અને પોતાની જાતને કુંભકરણની માફક સરસ રીતે ઊંઘવું એમ કે, પણ એટલું નથી ખ્યાલ આવતો કે જીવનનો સમય જે આયુષ છે એનો દુરુપયોગ કરી રહ્યા છે, વેડફી રહ્યા છે જીવનને. ઊંઘીને વેડફવાનું બીજું કઈ, વધારે પડતી ઊંઘ એટલે જીવનને વેડફ. પણ પોતાની કુંભકરણની માફક નિરાતે સૂતા હોય આવા માણસોને માટે તુલસીદાસજીએ રાહુ ને કેતુ, ઉદય કેતુ સમ ઉછળ્યો તારો ઉગે, એટલે આપણી માન્યતા પ્રમાણે કંઈક અજુકતું ખરાબ થવાનું છે. એટલે જેનું જન્મવું જ કેતુના જેવું, રાહુ જેવું, કે આવ્યો આ રાહુ જેવો, કંઈક બગાડીને જ જશે. ઉદય કેતુ સમ. અને બધાનું હિત એ છે તે બરબાદ કરવા માટે, પણ એ પોતે રાહુ ને કેતુ જેવું, કે જેમ રાહુ કેતુ સૂર્યચંદ્ર ને ગ્રહણમાં એ કરી લે, એમ સૂર્યચંદ્ર તો પ્રકાશ આપનારા છે, જીવન આપનારા છે, પણ એવા સારા સજ્જનોને પણ આ દુર્જનો રાહુ ને કેતુની માફક એમને પૂરે, અને કુંભકરણની માફક, રાહુ કેતુ અને કુંભકરણ આ ત્રણેય સરખા છે, અને દરેકને દુઃખ પહોંચાડ. કુંભકરણ ઊંઘતો હોય ત્યાં સુધી સારો, જાગે એટલે બધાને રંજાડવા જ માંડે. રાહુ કેતુ સુતેલા જ સારા, જો એ જાગ્યા તો સૂર્યને ચંદ્રને બધાને, અને એ ગ્રહણનો સમય એટલે એને વિપરીત કાળ કહેવામાં આવે છે. એને રાહુ કાળ કહેવામાં આવે છે. એ રાહુ નો કાળ એટલે સુકન્યાળામાં કશું જ કામ ના થાય, માણસને દુખી કરી નાખે. એટલે આ બધું જ એક આપણી પરંપરાની માન્યતા પ્રમાણે આવું આવું દુરાચરણ દરેકના જીવનને નુકસાન કરનારું છે. પર અકાજ લગી આ બધા શરીર ધારણ જન્મ્યા શેના માટે? પારકાનું અહિત કરવા માટે. દુરાચારી માણસ હોય એ બીજાને માટે જન્મ, અને કદાચ મરે મરે ને તોય પારકાનું અહિત કરીને જ મરે. ગામનો માથાભારે માણસ રોજ રોજ આખા ગામને રંજાડે નહી ને તો એમ કે હું આ ફલાણો શાનો, આખી જિંદગી એને આ કામ કર્યા કરી કે કોઈ આખા ગામને રંજાડ્યા કરે, કશું બાકી ના રાખ્યું. પછી એક વાર એને એમ થયું કે હવે ઉંમર થઈ છે, આખી જિંદગી આ જ કામ કર્યું છે, તો હવે મરતા મરતા શું કરે? એટલે આખા ગામને બોલાવ્યું કે જો હવે હવે ઉંમર થઈ છે, શરીરનો કોઈ ભરોસો નહીં, તમને બધાને બહુ પજવ્યા છે મેં આખા ગામને, પાપી તો છું જ, એટલે એક કામ કરજો, આ તમારા ગામના સ્મશાનને પાપીના હાથે સંસ્કાર ના કરશો. આ પાપીનો સંસ્કાર ગામના સ્મશાનમાં ના કરશો. એટલે બધાની વાત સાચી લાગી, ખાસ સાચી વાત છે. અને તમને બધા એને રંજાડ્યા છે ને આખી જિંદગી, તો જયારે મારી નનામી લઈને નીકળો ને ત્યારે મોડામાં હળકતું લાકડું ખોસીને લઈ જજો, બધા જોવે. અને કાનમાં નાખજો, સરિયા ગરમ ગરમ લાવી જવા. એટલે બધા કહ્યું સાચા, આને સજા કરવી જ જોઈએ, આપણને બહુ સજા કરી, ભલે જીવતે જીવતા ના કરી, મરતા તો સજા કરીએ, નાખ્યાઈશું પારકાના ગામના સ્મશાનમાં. લઈ ગયા સ્મનામી, અને ત્યાં લઈ જઈને ત્યાં મૂક્યું, તૈયારી કરવા માંડી. ગામના લોકો જોયું તો બધાને ખબર પડી, આખું ગામ ભેગું થઈ ગયું કે આ લોકો તો કોઈ ને કોઈક મારીને લઈને આવ્યા છે, ને અહીંયા પારકા ગામના આપણા સ્મશાનમાં કેમ આવ્યા? પોલીસ ને ખબર આપી, બધા ડાઘુઓને પકડી લીધા, જેલમાં પૂરી. બધા તો દુખી થઈ ગયા કે જીવતી જીવતા તો આખા ગામને હેરાન કર્યું, પણ મર્યા પછી મરતો ગયો ને મારતો ગયો એના જેવું છે. તો પર અકાજ હિત અનુધારી પરિહરહી, કે પારકાને નું અહિત કરવા માટે પોતાની જાતને પણ એની અંદર હોમી દે. અને જીમી હિમે ઉપલ ઋષિ દલ ગીરહી.